તારીખ 23/1/1996 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 223 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 535.
કે આત્મા અને પરમાત્મા તન્મય થઈ જાય એવી એક લઈ રહે પણ લય અંદરમાં પરિણતિની ચાલુ રહે એ પરાપૂર્તિ છે અને એના માટે અમને દ્રષ્ટાંત આપ્યો કે સુધીની ભક્તિમાં એ જ પ્રકારે રહીએ છીએ. એક તાર પ્રવાહ રહેવો, પરિણામનો એક તાર પ્રવાહ રહેવો એને લાઈ કહે છે. જેમ કે ભક્તિના પરિણામ છે અહીંયા એટલે પ્રકરણ છે, પરિણામનો જે પ્રવાસ છે એનો તાર તૂટે નહીં. એક તાર ચાલે એટલે શું એનો તાર તૂટે નહીં. આપણે શું ફરિયાદ કરીએ છીએ, અમારું કામ નથી થતું કેમ કે એક ધારું પરિણમન રહેતું નથી. પછી અવલોકનના સ્ટેજમાં આવે તો અવલોકન રહેતું નથી. કોઈ વેદનાના સ્તરમાં આવે તો વેદના રહેતી નથી. કોઈ દિવસ આવીને ચાલી જાય અથવા કેટલાક દિવસ આવીને ચાલી જાય, એક ધારું જે પરિણમન રહે એનું ફળ જોઈએ એવું આવે એમ. અહીંયા ભક્તિના વિષયમાં ભક્તિનું જે પ્રકરણ છે એમાં ઉત્કૃષ્ટ ભક્તિની વાત છે. એક ધારું પરિણમન રહ્યા કરે એ ભક્તિ થઈ, નિશ્ચય ભક્તિનો એક પ્રકાર છે. હવે એમ કહ્યું કે જે પરમાત્મા તો એ દેહ વાળો નથી, દેહના અભાવ સ્વરૂપે છે અને નિરંજન છે. તો એવા નિરંજન નિરાકાર સ્વરૂપનું એક લયથી પરિણમન રહેવું એના પ્રત્યે એ તો વિકટ વાત છે. એ કંઈ સહેલી વાત નથી કે સીધું એમ બને. તો પછી એ બનવા પાછળ એનો ઉપાય શું? એનો ઉપાય એ છે કે સત્પુરુષ પ્રત્યે પહેલાં એક પ્રકારનું પરિણમન આવે છે એમ અહીંયા એ વિશે લીધો છે કૃપાળુ દેવા. અને એના દ્રષ્ટાંત રૂપે ગોપીઓ અને શ્રીકૃષ્ણનું દર્શન થાય. જો ગોપીઓને એવી ભક્તિ હતી નાનપણમાં વાંચી દે, લગભગ 9 થી 12 વર્ષની ઉંમરમાં ભાગવત રામાયણ એ બધું વાંચી નાખેલું. પછી 14 વર્ષની ઉંમરથી થોડું ભણવામાં સમય ગયો છે એટલે કોઈ વાંચન ધાર્મિક વાંચન જેવું ના એટલે બેટા તો શું ખ્યાલ કેટલા વર્ષ 50 વર્ષ થવા આવ્યા એને યાદ નથી પણ એટલું છાપ રહી ગયું હોય જેમ કે રામાયણમાં કીધું, રામચંદ્રજી સીતાનું હરણ થયા પછી બહુ રડેલા. સબરીના આશ્રમમાં ગયા તો સબરીના યથાબોર પણ પ્રેમથી ખાઈ લીધા, એક બોર ચાખી ચાખીને આપે. એક બોર પોતે ઉપાડીને ચાખે, જરા ખાટું લાગે ફેંકી દે બીજું લે, પછી ચાખે મીઠું લાગે તો આપે, મીઠું બોર થાય જાય. એ બધા પ્રસંગો જે છે એ હું છાપરી જવાય, ડિટેલનો બહુ હોય, હું છાપરી જાય. ઇમોશનલ જે બહુ હોય એ લઈ પરમાત્માને નિરંજન અને નિર્ય રૂપે ચિંતવે જીવને એ લઈ વિકટ છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે, મુમુક્ષુ માટે. તે જ્ઞાની પુરુષના પછી પહેલાં પરમાત્મા કીધા, એને જ્ઞાની પુરુષ કીધા. તે જ્ઞાની પુરુષના સર્વ ચારિત્રમાં ઐક્ય ભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં બિરાજમાન પરમાત્માનો ઐક્ય ભાવ હોય છે. દરેક સદમસ્ત જીવને પરિણતિ તો છે, પોતાની યોગ્યતા પ્રમાણે તો પરિણતિ દરેક જીવને પણ છે. જેમ કે અત્યારે અવળી પરિણતિ પણ છે દરેકને, અત્યારે ઉપયોગ ભલે આપણે એમ ઉપયોગમાં લઈએ કે હું આત્મા છું, પણ પરિણતિમાં હું દેહધારી મનુષ્ય છું એમ છે. પરિણતિ એ પ્રકારે નથી, એટલે એ પ્રકારનો વિચાર છે એ નિષ્ફળ જાય છે. નિષ્ફળ જવાનું કારણ કે પરિણતિ બળવાન છે. જે વિચારમાં ઉપયોગમાં હું આત્મા છું એમ લીધો, એવો જે વિચાર સાથેનો ઉપયોગ, એના કરતાં હું મનુષ્ય છું એવી પરિણતિ બળવાન છે, એટલે ઉપયોગ નિષ્ફળ જાય છે. હા, એટલે એમાં એટલે લઈ જે ચાલે છે એ મોક્ષને પણ જ્યારે જ્ઞાની પુરુષની ઓળખાણ થાય છે અને એના હૃદયમાં બિરાજમાન પરમાત્મા ઓળખાય છે ત્યારે એને એવી એક લયરૂપ ભક્તિ, એટલી બધી એના પ્રત્યે ભક્તિ આવે છે, એની પરિણતિ થઈ જાય છે. જ્ઞાનીને તો શું છે કે નિજ પરમાત્મા સાથે જોડાણ છે પરિણતિનું, જ્યારે અહીંયા મુમુક્ષુને તો હજી નિજ પરમાત્માનો પત્તો નથી લાગ્યો. હજી પહેલું સ્ટેજ આવ્યું છે તે જ્ઞાની પુરુષનું, એવું છે. પહેલું સંકેત ગણીએ એને, બીજું સંકેત હજી નથી થયું. સુભાગભાઈને કૃપાળુદેવ પ્રત્યે પ્રેમ ઘણો હતો. જો આવો પ્રેમ હોય, આવી ભક્તિ હોય, આવો પ્રેમ હોય એમ કરીને એ વાતને ખોલી છે. એમણે પહેલી કરી શકે, કેમકે એ તો કોઈ કૃત્રિમ તો કરી શકાતો નથી. આ તો જે પરિણામનો પ્રવાહ છે એ એકદમ નેચરલ છે, એકદમ નેચરલ છે. પરિણતિ તો જેનો રસ ચડે એની પરિણતિ થઈ જાય. બેનસિંહ તો કહેતા મોક્ષોને પરિણતિ થઈ જવી જોઈએ. આ બધું તમે સાંભળો છો, સમજો છો એમનો કામ લાગે, તમારી પરિણતિ થઈ જવી જોઈએ એમ જ કહેતા. એ તો એટલે કેમ કે તમને સાંભળવાનો સમજવાનો રસ છે અને તમે સાંભળો છો અને સમજો પણ છો, શું પણ પરિણતિ થઈ છે, પરિણતિ થઈ જવી જોઈએ એમ કહેતા. કેમ કે ત્યાં તો સમજણમાં શું છે કે ઘણા ભાઈઓ બહેનો નિવૃત્ત થઈને નિશ્ચર ત્યાં આટલા માટે જ રહેલા, એક નિવૃત્તિ ક્ષેત્ર જ હતું. એ તો કેમ કે બીજું કોઈ તો કોઈને બીજું કોઈ સંસારિક કામ તો ત્યાં હોય નહીં, શું એનો કોઈ સગા સંબંધીનો ત્યાં વ્યવહાર હોય. આટલા માટે જ જે લોકો નિવૃત્ત થઈને ત્યાં રહેવા આવ્યા હોય રોજ ગુરુદેવનું બબે વ્યાખ્યાનનું સિંચન થતું હોય, એ સિવાય પણ પોતે વાંચતા હોય, વિચારતા હોય, આપસમાં સત્સંગ કરતા હોય, મન શું તો પણ એ જોતા કે પરિણતિ નથી થઈ, એમ કહેતા પરિણતિ થઈ જવી જોઈએ, એટલો રસ થવો જોઈએ કે પરિણતિ થઈ જવી જોઈએ. પર્યાયનો સામાન્ય દ્રષ્ટિ છે કે ઘૂંટાઈને એક રસ થઈને એક પરિણતિ બંધાઈ જાય છે, એ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. સામાન્ય એટલે એમ લેવાય કે એમાં ભેદ પડતો નથી, ભેદ નથી પડતો, પણ એમાં ભેદ સમાયેલો છે, ભેદ એમાં સમાયેલો છે. એટલે ઓળખાણ થઈ, એ ઓળખાણ જે ભેદે થઈ, એ ભેદ સમાઈ ગયો એની અંદર અને પરિણતિ થઈ ગઈ. શોકની પરિણતિ ઘણાને નથી થતી, એ ઘરમાં એવો પ્રસંગ બની ગયો, કોઈનું મૃત્યુ થયું અને જેને એના પ્રત્યે ખૂબ લાગણી છે એ વ્યક્તિ થતી અને શોક લાગે છે, શોક લાગે છે કે દિવસો સુધી એમાંથી બહાર નથી નીકળી શકતો, એ શું બતાવે છે? એનું મન ક્યાંય લાગતું નથી, ખાવામાં પીવામાં બીજા કોઈ પ્રસંગો આવે એમાં ક્યાંય મન ન લાગતું હોય, અને બીજા બધાને ખ્યાલ આવી જાય કે ભાઈ આને હજી અંદરની અંદર આ વસ્તુ ચાલુ છે, તો એને શું થયું છે? એને પરિણતિ થઈ ગઈ, શોકની પણ પરિણતિ થઈ ગઈ. ભાવનાત્મક પરિણામ વિકલ્પ નથી ત્યાં, એટલે ભેદ નથી પડતો, પણ ભેદ અંદર સમાયેલો છે. જે પ્રસંગ બન્યો છે એ પ્રસંગનો ભેદ એની અંદર સમાયેલો છે, પણ એને એનો સ્મરણ નથી કરવું પડતો. સ્મરણ ન કરે તો પણ એ પરિણતિ એની એક ધારી ચાલુ રહ્યો છે, બને છે. જે ઉપયોગ તીવ્ર રસે કરીને થાય એની પરિણતિ બંધાઈ જાય. નાનીને પણ શુદ્ધાત્માનો ઉપયોગ અપૂર્વ રસથી થયો નિર્વિકલ્પ દશામાં, નિર્વિકલ્પ દશા એમને એમ ન આવે, અત્યંત રસ થાય ત્યારે નિર્વિકલ્પ દશા આવે આત્માની, પછી સવિકલ્પ દશામાં એ પરિણતિ ચાલુ રહી જાય. પ્રસંગ તો પ્રસંગ છે, પ્રસંગ પૂરો થયા પછી પણ પરિણતિ ચાલુ રહી જાય, પ્રસંગ ભલે બદલાઈ જાય છે એના જેવું છે. તીવ્ર રસ સાથે રસના કોઈ એક તીવ્રપણાના તબક્કે પરિણતિ બંધાઈ જાય છે, એ પરિણામનું સાયન્સ છે, પરિણામ સંબંધીનું એ સાયન્સ છે. પછી કોઈ પણ પરિણામ હોય, શોકના હોય, રસના હોય, આત્માના હોય કે અનાત્માના હોય, આ સાયન્સ છે, વૈજ્ઞાનિક પરિસ્થિતિ જીતી જાય. એટલે એ પરિણતિ માટે જેમ કે દુઃખી કોઈને નથી થવું જોઈએ, શોકની પરિણતિ બંધાઈ ગઈ મૃત્યુ પાછળ કોઈને, તો દુઃખી તો કોઈને નથી થવું, પણ એ બેકાબુ હોય છે, એને પોતાના કાબુમાં ન આવે ને બીજાના કાબુમાંય ન આવે, બીજાને લાડવા ખવડાવે, મીઠાઈ ખવડાવે, બીજા પ્રસંગોમાં એને ખેંચી જાય, તો બહાર નીકળે ત્યારે ને ન નીકળે, કેમ કે એના એના કંટ્રોલ બહારની વાત છે ને બીજાના કંટ્રોલ બહારની વાત. એટલી બળવાન પરિણતિની સ્થિતિ એટલી બળવાન હોય છે કે બીજા બીજા પ્રયત્નોને નિષ્ફળ કરે એમ દાન દશામાં છે. એક નાનીના ઉદયના જે પ્રસંગો છે એને એ નિષ્ફળ કરે છે, પ્રવૃત્તિને ઉપયોગ ચાલે છે પણ એ નિષ્ફળ કરે છે, માટે જ્ઞાની બંધાતો નથી એમ સમયસર બંધ અધિકારમાં કે બંધ અધિકારમાં સુંદાચાર્ય એમ કે જ્ઞાની બંધાતો નથી. એનું કારણ આ છે કે એના એ બધા પરિણામો નિષ્ફળ જાય છે. પરિણતિ શુદ્ધ ભાવ નહીં, એનેથી જ નિર્જરા છે. ઉપયોગ તો બહાર જાય છે, નિર્જર તો એનેથી જ છે અને બળવાન છે, એની મુખ્ય પરિણતિ છે. મુખ્ય પરિણામનો મુખ્ય અંશ જ છે, પરિણતિ છે એ જ પરિણામનો મુખ્ય અંશ છે એમ છે. એટલે વિતરાગી રસ છે, આત્મરસ છે, ચૈતન્યનો રસ, ધર્મનો રસ. રસ તો બધા શુભમાં શુભનો રસ, અશુભમાં અશુભનો રસ, શુદ્ધતામાં શુદ્ધતાનો રસ હોય છે. એના રસ તો છે, અને રસ એ જ વજન છે, એ જ બળ છે. સામાન્યપણે પરિણતિ બળવાન છે, પણ એ પરિણતિથી વિરુદ્ધ રસનો ઉપયોગ પરિણીતાના રસથી વધારે બળવાન થાય તો એ પરિણતિ પલટો મારી જાય. પરિણતિ ન ફરે એવું કાંઈ નથી. અનાદિથી કર્મજીની પર્યાય તે હું એવી પરિણતિ છે. જેમ કે અત્યારે આપણે મનુષ્ય છીએ તો હું મનુષ્ય છું એવી પરિણતિ છે. હવે આપણે અભ્યાસ કરીએ છીએ, કોઈ કોઈ ધ્યાન કરે છે, કોઈ વિચાર કરે છે, કોઈ ચિંતન કરે છે, કોઈ મનન કરે છે, એમાં હું આત્મા છું એમ લે છે. પણ એ ઉપયોગ જ્યાં સુધી પરિણતિથી બળવાનપણે ન વર્તે ત્યાં સુધી જૂની પરિણતિ બદલાઈને નવી ન થાય એમ છે. એ પૂર્ણતાની કક્ષાએ પહોંચવા માટે, પૂર્ણતાની કક્ષાએ પહોંચવા માટે એમાં ચેન્જ ન આવે. અધૂરા હોય એમાં ચેન્જ આવવાનો શક્યતા ખરી. જેમ કે કોઈ જ્ઞાની જ્ઞાન દશામાંથી ચૂક થઈને અજ્ઞાની થાય, પણ પૂર્ણ થયા પછી ન થાય. મુનિ છે, એ મુનિ છે, આયુષ પર્યંત મુનિ ભણું રહીએ, દેવલોકમાં જાય તો ચોથો ગુણ છે, છઠ્ઠું સાતમું ના રહીએ તો એ તો ફેર પડી ગયો ને. એમ જ્યાં સુધી પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી સાધક દશામાં નીચે ઉપર નીચે ઉપર થયા કરે એ શક્યતા છે. એટલે એ હદે એટલી શક્યતા છે. પછી કેવળ જ્ઞાન થયું પછી ખરા, પછી કોઈ ફેરફાર ન થાય, પછી અધૂરાપણું પણ ન આવે. એટલે ગુણસ્થાનનું જે જ્ઞાન છે એમાં કયા તબક્કે કયા કેવી જાતના ફેરફારો થાય, કેટલી શક્યતાઓ કેટલી અશક્યતાઓ એ બધું દર્શાવતો જે ચાર્ટ છે એનું નામ ગુણસ્થાન છે. એટલે શું છે કે જે બાહ્યાચરણ છે, સર્વચારિત્ર એટલે શું કે જ્ઞાની પુરુષનું જે બાહ્યાચરણ છે એમાં ઐક્ય ભાવ એટલે જે એની પરિણતિ છે એ તો એક ધારી છે. એ જો લક્ષમાં આવે તો એના હૃદયમાં બિરાજમાન એટલે પરિણતિના વિષયભૂત જે પરમાત્મા છે એ પરમાત્માનો પણ ઐક્ય ભાવ થાય છે. સર્વ ચારિત્રમાં પણ એ અંદરની વસ્તુ લક્ષમાં આવે તો એને એના હૃદયમાં બિરાજમાન પરમાત્મા છે એનો પણ લક્ષ થાય, અને લક્ષ થાય એટલું ને એની સાથે પણ ઐક્ય ભાવ થાય. એવો ભાવ આવે અને એ સિવાય બે વચ્ચેનું અંતર છૂટી જાય, એ ભાવમાં અંતર ન રહે. અંતરમાં શું હોય છે? મારું તારું હોય છે. અને જે અંતર નથી, જે મારું તારું નથી, એનું નામ ઐક્યપણું છે. બેપણું ક્યારે અંતર હોય? ત્યાં બેપણું નથી, ત્યાં એકપણું છે. એટલો જ્ઞાની પુરુષ પ્રત્યે એટલો પ્રભાવ આવે કે બે પણ ન રહીએ. જ્ઞાનની પરિણતિને લબ્ધ કહીએ, જ્યારે બીજા ગુણોની પરિણતિને લબ્ધ એ ભાષા નથી લાગુ પડતી. અભિન્ન ભાવ છો કે એક ભાવ બે કઈ વાત છે? એટલે એમને કહ્યું ને કે રવજીભાઈના કુટુંબ માટે હું જે પ્રવૃત્તિ કરું છું, મારા પિતાશ્રીનો શબ્દ વાપરો ત્યાં, કે મારા પિતાશ્રીનું જે કુટુંબ છે, મારું કુટુંબ છે, એમ કઈ શબ્દ ન વાપરો, મારું કુટુંબ શબ્દ ન વાપરો. એ મારા પિતાશ્રીના સંબંધિત કુટુંબ છે એ શબ્દ ન વાપરો. રવજીભાઈના કુટુંબ માટે હું જે કાંઈ પ્રવૃત્તિ કરું છું, એ જ પ્રવૃત્તિ મારે તમારા કુટુંબ માટે કરવી હોય તો મને કાંઈ ફેર ન લાગે, મને કાંઈ ફરક ન પડે કે હું તમારા કુટુંબ માટે કરું છું. એવી રીતે બંને વચ્ચે ઐક્ય ભાવ હતો. એમ નહીં કે માત્ર સુભાગભાઈને જ ઐક્ય ભાવ હતો, કેમ કે એમાં વનવે ટ્રાફિક નથી હોતો, બંનેની લાગણી પરસ્પર એવી હોય છે. આને ઐક્ય ભાવ હોય તો સામે પણ ઐક્ય ભાવ જ હોય. પરિણતિ મજબૂત થાય, ચિત્ત થવાનો તો સવાલ જ નથી. કેમ કે આ તો ગુણથી સવાલ છે ને, જેના પ્રત્યે એમને ઐક્ય ભાવ છે એ પણ ગુણવાન પુરુષ છે. એવા ગુણવાન છે સુભાગભાઈ, એવા ગુણવાન હતા કે એના સંગથી પોતાનો આત્મા અંદરથી વિશેષ આત્મભાવમાં આવતો હતો. પ્રારંભ ત્યાંથી થયો છે એમને, પોતાનો આત્મભાવની પૂર્ણા થવામાં સુભાગભાઈ નિમિત્ત પડ્યા છે. અને પછી પણ એમને એમનો સત્સંગ ચાહ્યો છે, હંમેશા ચાહે છે. એનું કારણ કે એમનો આત્મભાવ ત્યાં વર્ધમાન થાય છે, એટલે ચિત્ત થવાનો તો પ્રશ્ન જ નથી, પોતાનો વર્ધમાન થાય છે. બીજાને હા મને ખબર ન હોય તો જુદી વાત છે,
ખબર ન હોય
તો જુદી વાત. એકબીજા પરિચયમાં હોય તો એવું ન બને, અપરિચિત પણ એ જુદી વાત છે. કોઈ કારણસર અપરિચિત પણ હોય તો બીજી વાત છે, પરિચય હોય તો સવાલ ઉભો થતો જ નથી ને. કેવી રીતે બને? બને જ કેવી રીતે? એટલે એ વખતે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. મોક્ષને તો જ્ઞાની પુરુષ અને પરમાત્મા બે વચ્ચે અંતર છે. જ્ઞાનીને પરમાત્મા સ્વરૂપે જોવે છે, અથવા એના માટે એ જ પરમાત્મા છે, બીજો કોઈ પરમાત્મા નથી. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ નિકટ છે. હવે તો શું છે કે બૌદ્ધિક સ્તર પર જાય એ અંતર માને, જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર ક્યારે માનવામાં આવે કે બૌદ્ધિક સ્તરથી જ અંતર આવે. કે ભાઈ પરમાત્મા તો 13મું ગુણ સ્થાન હોય અને જ્ઞાની હોય એને તો 4થું કે 5મું હોય, તો એ બે વચ્ચે એને અંતર દેખાય. એટલે એક પત્રમાં એમણે લખ્યું છે કે જે ગુણસ્થાન છે એ જાણવાનો વિષય છે. શું લખ્યું? ગુણસ્થાન છે તો 14 ગુણસ્થાન છે એ જાણવાનો વિષય છે એમ લખ્યું. કેમ કે એમાં તો 4થું ગુણસ્થાન જઘન્ય મોક્ષ માર્ગ બતાવે છે, 6ઠું 7મું ગુણસ્થાન મધ્યમ મોક્ષ માર્ગ બતાવે છે, અને ઉપરનું શુક્લ ધ્યાન છે એ ઉત્કૃષ્ટ મોક્ષ માર્ગ બતાવે છે. 10મું 12મું ગુણસ્થાન તો એ તો જાણવાનો વિષય છે. મુમુક્ષુને માટે તો માત્ર એ જાણવાનો વિષય રહે છે. આદરવામાં તો એને જો જ્ઞાની પુરુષ મળે તો એને પરમાત્મા દેખાય એમ જોયું. એને જ્ઞાની પુરુષને પરમાત્મામાં કાંઈ અંતર નથી રહેતો, અને અંતર રહીએ ત્યાં સુધી એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ નિકટ છે. કેમ કે ત્યાં એને બૌદ્ધિક સ્તર પર આવી ગયો મારે, કે આ તો હજી 4થું ગુણસ્થાન છે, ઓલું તો 13મું ગુણસ્થાન હોય. ના, સામાન્ય રીતે પછી અંતર રહેવાનું કોઈ કારણ નથી. કેમ કે તો સમજણથી જ અંતર રહીએ ને, કોઈને કોઈ પછી તો બહુ સ્થૂળ સમજણ હોય તો અંતર રહીએ. ઘણી સ્થૂળ સમજણ હોય તો અંતર રહીએ, પણ એને તો કાંઈ એમાં ચર્ચાનો વિષય નથી. પણ સિદ્ધાંત સમજ્યા હોય તો એને અંતર બૌદ્ધિક રીતે લાગે. એટલે તો એક પ્રશ્નમાં એમણે એક પત્રમાં એક પ્રશ્ન કર્યો કે 13મા ગુણસ્થાને બિરાજમાન જે તીર્થંકર દેવ એમની પ્રતિમાની ભક્તિ કરવામાં આવે, અને ચતુર્થ ગુણસ્થાને બિરાજમાન સત્પુરુષની ભક્તિ કરવામાં આવે, પ્રત્યક્ષ સત્પુરુષની ભક્તિ કરવામાં આવે, તો બંનેની ભક્તિમાં કોનું ફળ વધારે મળે? ભગવાનની ભક્તિનું કે સત્પુરુષની ભક્તિનું? હવે ગણિતનો વિષય તો એકડિયાને આવડે એવડો છે કે ભાઈ આ 4થું ગુણસ્થાન ને 13મું ગુણસ્થાન એમાં તો હજી બે આંકડાની જ રમત છે. હજી ત્યાં 4 કરતા 9, 4, 13, 9 ગુણસ્થાન આગળ છે. જો 13મા ગુણસ્થાનવાળા પ્રતિમાની ભક્તિથી વધારે ફળ મળવાનું હોત તો આ પ્રશ્ન એમણે કર્યો જ ન હોત. આ પ્રશ્ન કરવાનું કારણ જ નહોતું એમને. પણ આ પ્રશ્ન કર્યો તો બોલે 13માવાળા છે એ પરોક્ષ છે ને, આ 4થાવાળા પ્રત્યક્ષ છે. માટે અહીંયા પ્રત્યક્ષની ભક્તિ કરવાનું ફળ વધારે મળે. પણ પ્રશ્ન શા માટે ઉઠાવ્યો? પરમાત્મા પણ